أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. السلام عليكم ورحمة الله وبركاته. અલ્હમ્દુલિલ્લાહ, આજથી આપણી ચર્ચા સૂરતુલ જાસિયા ઉપર ચાલુ થશે, જે કુરાન મજીદનો 45th સૂરા છે, 45મો સૂરા. મક્કામાં નાઝિલ થયો હતો અને 37 આયતો છે અને દીનના કાયદાઓ ઉપર ચર્ચા કરે છે કે કેવી રીતે તેને ફોલો કરવું અને આપણી રોજિંદી જિંદગીમાં તેને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું. મુફસ્સિર તબરસી કહે છે કે આ સૂરાનું બીજું નામ છે સૂરા શરિયા, કારણ કે તે આ થીમ સાથે કનેક્ટ થાય છે. અલ જાસિયાનો અર્થ આપણે એનું અર્થ થાય છે કે ગોઠણ સુધી નમવું. ઇંગ્લિશમાં એને કહે છે ધ નીલિંગ. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામની હદીસ છે કે જે કોઈ શખ્સ આ સૂરાની તિલાવત કરશે તો તે કોઈ દિવસ જહન્નમની આગને નહીં જુએ, ન જહન્નમના લોકોનો અવાજ પણ સાંભળશે અને આ ભડકતી આગનો પણ અવાજ નહીં સાંભળે. કુરાનમાં અમુક આયતો છે કે જેમાં અલ્લાહ ફરમાવે છે કે ગુનેહગારોને, દાખલા તરીકે મને યાદ હોય તો સૂરતુલ મુલ્કમાં, કે જ્યારે તેને જહન્નમ તરફ લઈ જવામાં આવશે તો જહન્નમની આગનો અવાજ દૂર સુધી એ લોકોને સંભળાશે અને જહન્નમી લોકોને એ તરફ ખેંચશે, તો તેઓ જહન્નમની આગના ભડકાના અવાજ જરૂર સાંભળશે. તો ઇમામ કહે છે કે જો કોઈ રેગ્યુલરલી આ સૂરાની તિલાવત કરશે તો તે શખ્સ કયામતના દિવસે રસૂલે ખુદા સાથે હશે. પણ એક વાતની ખાતરી કરજો કે આ સૂરાને ફક્ત પડવાથી નહીં, તેને સમજવાની કોશિશ કરે અને તેના ઉપર અમલ કરશે તો જરૂર આ ફઝીલત પામશે. આજે આપણે સૂરાની પહેલે બે આયતો તરફ નજર કરશું અને પછી એના પછીની ચાર આયતો તરફ જોશું. સૂરતુલ જાસિયા હા મીમથી ચાલુ થાય છે. સૂરતુલ દુખાન પણ હા મીમથી ચાલુ થાય છે અને એના પછીનો જે સૂરા છે એ પણ હા મીમથી ચાલુ થાય છે. સૂરતુલ દુખાનના પહેલાં પણ અમુક સૂરા છે કે જે હા મીમથી ચાલુ થાય છે અને આ બધા સૂરાને હવા મીમ કહેવાય છે. આ શબ્દ હા મીમનું પ્લુરલ છે. બધા મળીને કુરાનમાં 7 સૂરા છે કે જે હા મીમથી ચાલુ થાય છે. આ આલ્ફાબેટ્સને હુરુફુલ મુકત્તાઆત કહે છે, જેનો અર્થ થાય છે કે આ આલ્ફાબેટ્સ એકબીજાથી જોઈન્ટ નથી કરેલા. દાખલા તરીકે સૂરતુલ બકરા ચાલુ થાય છે અલીફ લામ મીમ 3 હુરુફથી, અલીફ લામ અને મીમ, પણ એકબીજા સાથે જોડેલા નથી. કુરાનમાં ઘણા સૂરા છે જે ડિસજોઇન્ટેડ લેટર્સથી ચાલુ થાય છે, જેને આપણે હુરુફુલ મુકત્તાઆત કહીએ છીએ. આના બારામાં ઘણી ચર્ચા થાય છે કે આનું સિગ્નિફિકન્સ શું છે, શા માટે અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ અમુક સૂરાને હુરુફુલ મુકત્તઆથી ચાલુ કર્યું છે. મુફસ્સિરોનું કહેવું છે કે કુરાન નાઝિલ થયું મક્કામાં. એરબ્સ લોકોની વચમાં ભલે આપણે કહીએ છીએ કે ત્યારે અયામુલ જાહિલિયા હતું, પણ એરબ્સ લોકો એરેબિક લેંગ્વેજમાં અને એરેબિક પોએટ્રીમાં ઘણા જ એક્સપર્ટ હતા અને તેઓને પોતાની ભાષા માટે ઘણો જ ફખર હતો. તો જ્યારે એરેબિક લેંગ્વેજની વાત થતી તો તેઓ સૌથી ટોપ હતા. અને આ એટમોસ્ફિયરમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા તેના આખરી રસૂલને મોકલે છે અને કહે છે લોકોને કે તમારી ક્રેડિબિલિટી કુરાન છે જે એરેબિક લેંગ્વેજમાં છે. તો અલ્લાહ ચેલેન્જ કરે છે એરબ્સને કે જો તમને લાગે કે આ કોઈ ઇન્સાનના કલામ છે, પણ આ તો કુરાન સિમ્પલ એરેબિક આલ્ફાબેટ્સમાં છે. અલિફ લામ મીમ ઓર હા મીમ, આ બધા સિમ્પલ આલ્ફાબેટ્સ છે જે તમારા લેંગ્વેજમાંથી જ છે. જો તમને લાગે કે કોઈ આ કોઈ ઇન્સાનના કલામ છે તો તમે આના જેવા 10 સુરાઓ લઈ આવો. પછી ચેલેન્જને ઘટાડવામાં આવ્યું કે જો તમે કુરાન જેવું કંઈ ન લાવી શકો, આના જેવા 10 ચેપ્ટર્સ ન લઈ આવી શકો, તો એટલીસ્ટ એક સૂરા બનાવીને લઈ આવો. અને જો તમે સૂરા પણ ન લાવી શકો તો એક આયા, એક લાઈન બનાવીને લઈ આવો. પણ લોકો આ ચેલેન્જને રિસ્પોન્ડ ન કરી શક્યા. અહીં સિમ્બોલાઇઝ કરીએ છીએ કે કુરાન અલ્લાહ તરફથી મોકલવામાં આવ્યું છે અને કોઈ ઇન્સાનના કલામ નથી. ઘણા જ સિમ્પલ આલ્ફાબેટ્સમાં છે અને આ જે કમ્પોઝિશન અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી છે. હવે આપણે આ સૂરાની સેકન્ડ આયા તરફ વળીએ. તનઝીલુલ કિતાબી મિનલ્લાહિલ અઝીઝિલ હકીમ. આ કુરાનનું નાઝિલ થવું જબરજસ્ત હિકમતવાળા અલ્લાહ તરફથી થયું છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા પહેલાં કુરાનને ઇન્ટ્રોડ્યુસ કરે છે અને આપણે જોયા છે કે જે જ કુરાનમાં જે જે સૂરાઓ હા મીમથી ચાલુ થાય છે એના પછી એક બે આયતો છે કે જે કુરાનના બારામાં ડિસ્કસ કરે છે. સૂરતુલ દુખાનમાં પણ પહેલી આયતો કુરાનના બારામાં જ ઝિકર કર્યા અને અહીં પણ અલ્લાહ ફરમાવે છે કે આ કુરાન ગ્રેજ્યુઅલ ફોર્મમાં નાઝિલ કરવામાં આવ્યું અલ્લાહ તરફથી, કે જે ઘણો જ માઇટી છે અને ઘણો જ હિકમતવાળો છે. હવે અહીં અલ્લાહ સુબહાનહુ વ તઆલા પોતાને ડિસ્ક્રાઇબ કરે છે. આપણે જોશું કે તેના 99 નેમ્સ છે જેને અસ્માઉલ હુસના કહે છે, પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ બે નામને સિલેક્ટ કરે છે, અલ અઝીઝ અને અલ હકીમ. આપણે જ્યારે કુરાનની આયતોને ડિસ્કસ કરીએ છીએ તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા હંમેશા, તમે જોશો કોઈ પણ જે આયત હોય એની છેલ્લે તમે જોશો કે અલ્લાહ એના અસ્માઉલ હુસનામાંથી કોઈક નેમ્સ યુઝ કરે છે કે જે એ આયતની થીમને લાગુ પડે છે. તો અહીંયા અલ્લાહ યુઝ કરે છે અલ 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 હકીમ અને અલ અઝીઝ, કે જે આ આયતને લાગુ પડે છે. આ આયા વર્સ 2 તે કિતાબની વાત કરે છે, તે કુરાનની વાત કરે છે કે જે અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી નાઝિલ થયું છે. કે કોણ અલ્લાહ કે જે અલ અઝીઝ છે અને અલ હકીમ છે. અલ અઝીઝ શબ્દ અલ ઇઝા ઉપરથી આવે છે. ગુજરાતીમાં આપણે ઇઝાને માન કે ઇઝ્ઝત કહીએ છીએ, ઇંગ્લિશમાં એને ઓનર કે રિસ્પેક્ટ કહેવાય છે ઇઝ્ઝત, પણ એરેબિકમાં તેનો અર્થ થાય છે પાવર અને તાકાત. એવું પાવર કે તેને કોઈ હરાવી ના શકે. એટલે આપણે જોશું કે લોકો પોતાના બચ્ચાઓને અઝીઝ નામ નથી રાખતા, તેઓ કહેશે અબ્દુલ અઝીઝ, એટલે અઝીઝનો ગુલામ. કારણ કે અલ અઝીઝ કોઈ ઇન્સાન નથી, આ તો અલ્લાહને આપણે એડ્રેસ કરીએ છીએ કે દુનિયામાં જે કંઈ છે તેના ઉપર નભે છે, પણ તે કોઈના ઉપર ડિપેન્ડ નથી થતો. ફઇન્નલ ઇઝ્ઝતી લિલ્લાહી જમીઆ. તો આપણે આ દુનિયામાં જે કંઈ કરી રહ્યા છે, કારણ કે અલ્લાહે આપણને એ તાકાત આપી છે, એ પાવર આપ્યું છે. આપણે ઘણી વખતે એમ લાગે છે કે આપણે આપણી તાકાતથી આપણે બધું કરી શકીએ છીએ, પણ એ બિલકુલ નથી. અને જો કંઈ બરાબર ન હોય તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા એટલો રહીમ છે કે આપણને આ કિતાબ આપી છે કે જે હિદાયતની કિતાબ છે. જે કંઈ અલ્લાહ આ દુનિયામાં કરે છે એની હિકમા થકી છે, તેનું વિઝડમ છે. તેમાં કોઈ તમે જોશો કે ભૂલ નથી હોતી. આ અલ્લાહના નામ અલ અઝીઝ અને અલ હકીમ કુરાનમાં 29 times 29 વખત વાપરવામાં આવ્યું છે. તો જ્યારે આપણે આ કુરાનની તિલાવત કરીએ છીએ તો આપણે યાદ રાખીએ કે આ કિતાબ છે, આ કુરાન છે, એ અલ અઝીઝ અને અલ હકીમે નાઝિલ કરી છે, અને અલ્લાહ તેના રસૂલના કલ્બ ઉપર આ કિતાબને નાઝિલ કરે છે. જ્યારે આપણે આપણા ઇમામો તરફ નજર કરશું તે તેઓ અલ્લાહની હિકમાના ખલીફા છે. એનો અર્થ એ થયો કે ઇમામોમાં પણ એટલી જ ખૂબી હતી કે અલ્લાહ એની હિકમાથી તેઓને ખલીફા બનાવે છે. ઘણી વખતે આપણે કુરાન પઢતા હોઈએ અને આપણને કંઈ સમજ ન પડે તો જરૂર તેની તફસીર તરફ નજર કરશો. દુનિયામાં ઘણી વખતે આપણે કોઈક સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ હોય તો આપણે એના સે 10 volume હોય તો આપણે બધા વોલ્યુમ્સને વાંચવાની કોશિશ કરીએ, કારણ કે આપણે એ સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ છે. અને એ જ્યારે વાંચતા હોઈએ તો અમુક વસ્તુઓ અમુક વોલ્યુમ્સમાં આપણને સમજ ન પડે તો તમે વિચાર કરશો કે આ મારી સમજણની બહાર છે. તો તમે શું કરશો, તમે કંઈ રિસોર્સિસ ભેગા કરશો, એટલે કે એવા તમે સાઇટમાં જાઓ કે જ્યાં તમને એ જે પોઈન્ટ્સ તમને સમજવામાં નથી આવતા ત્યાં તમે સમજવાની કોશિશ કરશો. એવી જ રીતે કુરાનમાં અમુક આયતો છે કે જેને તમે તરત જ નહીં સમજી શકો, ત્યારે જરૂર આપણે અહેલુલ બેઇતની તફસીર તરફ નજર કરીએ. અમુક શરિયાના પણ કાયદાઓ હોય છે કે જે આપણને નથી સમજી શકતા. દાખલા તરીકે રીબા, ઇન્ટરેસ્ટ લેવું હરામ છે, પણ આપણી પાસે કોઈ રીઝનિંગ નથી કે શા માટે રીબાને, ઇન્ટરેસ્ટને હરામ કરવામાં આવ્યું છે. સાયન્સ છે આ દુનિયામાં ઘણું મોડું આવ્યું. આપણી શરિયા 1400 વર્ષ પહેલાં આવી. આપણે જેટલું હવે જાણશું ત્યારે આપણે અલ્લાહની હિકમાને સમજી શકશું. આપણે મચ્છીનો એક્ઝામ્પલ લઈએ કે આપણને અમુક ટાઈપની મચ્છી આપણે નથી ખાઈ શકતા. આજે સાયન્સ પ્રૂફ કરે છે કે જે સ્કેલ્સ વગરની ફિશ આપણા શરીરને નુકસાન આપે છે. અને બીજું કે આપણે આ જે સી ફૂડ છે એ બધી જાતનું સી ફૂડ પણ નથી ખાઈ શકતા, કારણ કે અમુક સી ફૂડ એવું છે કે જેવું પાણીમાંથી નીકળે છે તો તરત જ એનામાં પોઈઝન થઈ જાય છે. હવે આપણે verse 3 to verse 6 ઉપર આવીએ. verse 3માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે, ઇન્ન ફિસ સમાવાતિ વલ અર્ધી લ આયાતિન લિલ મુમિનિન. હકીકતમાં આસમાનોમાં અને જમીનમાં મોમિનીન માટે અમારી નિશાનીઓ છે. લઆયાતિન લિલ મોમિનીન. આ સેક્શન છે કે જેમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા તૌહીદના બારામાં ચર્ચા કરે છે, અને છઠ્ઠી આયા છે તે આ સબ્જેક્ટને કન્ક્લુડ કરે છે, પૂરું કરે છે. આપણે છ આયતો સુધી ચર્ચા કરશું. આપણે અલ્લાહની નિશાનીઓ ઉપર આવીએ તે પહેલાં થોડીક બાબતોની ચર્ચા કરીએ. જ્યારે આપણે અલ્લાહની મારિફા એટલે કે પહેચાન મેળવવાની કોશિશ કરીએ તો ઇસ્લામિક થિયોલોજીમાં ત્રણ મેથડ્સ છે કે જેનાથી આપણે અલ્લાહની મારિફા મળે, પહેચાન મળે. પહેલી છે બેઝિકલી આપણે આપણા જે ફાઇવ સેન્સીસ છે એનાથી આપણે અલ્લાહની પહેચાનને મેળવવાની કોશિશ કરીએ છીએ, જેને એરેબિકમાં કહે છે અલ હવાસુલ ખમસા. અહીં સાયન્સ આપણે હેલ્પ કરે છે આપણા નેચરને સ્ટડી કરીએ, ઇન્સાનને સ્ટડી કરીએ, જાનવરોને સ્ટડી કરીએ, અને આ પ્રોસેસમાં આપણે જાણીએ છીએ કે અલ્લાહે આ બધું ખલક કર્યું છે અને આપણે એના પાવરને સમજવાની કોશિશ કરીએ. સાયન્સ થકી આપણે અલ્લાહના પાવરને સમજી શકીએ છીએ. ખ્રિશ્ચિયાનિટીમાં સાયન્સ અને રિલિજન વચ્ચે એક કોન્ફ્લિક્ટ છે. ઇસ્લામમાં આ ઇસ્યુ કોઈ દિવસ નથી. આપણે માનીએ છીએ કે સાયન્સ છે તે આપણને હેલ્પ કરે છે. બીજી જે મેથડ છે અલ્લાહની પહેચાન એટલે અલ્લાહની મારિફાને મેળવવા માટે તે છે ઇન્ટેલેક્ટ, અક્કલ હોવું જરૂરી છે. અને અહીં ફિલોસોફી આવે છે કે જેમાં આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ એબસ્ટ્રેક્ટ કોન્સેપ્ટ યુઝ કરીએ છીએ, તેમાં આપણે વાજિદે વજૂદને સમજી શકીએ છીએ. દાખલા તરીકે આપણે કહીએ છીએ અલ્લાહ છે તે વાજિબુલ વજૂદ છે. વાજિબુલ વજૂદનું મિનિંગ થાય છે કે અલ્લાહ હંમેશાથી છે. અને ત્રીજી મેથડ છે અલ્લાહની પહેચાનને અલ્લાહની મારિફાને મેળવવા માટે, એ કલ્બના થ્રુ છે, થ્રુ ધ હાર્ટ. પહેલી મેથડ છે એ આપણા પાંચ સેન્સીસ, બીજી છે એ આપણી ઇન્ટેલેક્ટ, અને ત્રીજું છે આપણું કલ્બ. ઇસ્લામિક ટર્મિનોલોજીમાં આપણે આ ત્રીજું જે મેથડ છે એને આપણે ઇરફાન કહીએ છીએ. જોકે આ ત્રણે એક્ઝામ્પલ્સ એક જ લેવલ ઉપર નથી. દાખલા તરીકે જ્યારે આપણે ઇરફાનની વાત કરીએ છીએ તો હું તમને એક એક્ઝામ્પલ આપું. એક શખ્સ અમીરુલ મોમિનીન પાસે આવે છે, નોન મુસ્લિમ હોય છે, અને ઇમામને કહે છે કે ઓ અલી, જ્યારે તમે તમારા રબની ઇબાદત કરો છો તો તમે એને જોઈ શકો છો? તો અમીરુલ મોમિનીન એક ઇન્ટરેસ્ટિંગ જવાબ આપે છે કે હું જેને જોઈ ન શકું તેની ઇબાદત નથી કરતો. હવે અહીં ડબલ કોમ્પ્લિકેશન્સ થાય છે. ઇમામ અલી અલીસ્લામ કહે છે કે હું જેને જોઈ ન શકું તેની ઇબાદત નથી કરતો. હવે આ સવાલી જે ઇમામ પાસે આવે છે તે કન્ફ્યુઝ થઈ જાય છે, કહે છે ઓ અલી, તમે કેવી રીતે તમારા રબને જોઈ શકો છો? તો ઇમામ અલી અલીસ્લામ જવાબ આપે છે કે હું મારા કલ્બની આંખોથી તેને જોઈ શકું છું. હવે અહીં ઇમામ અલી અલીસ્લામ જવાબ આપે છે કે તમારા કલ્બની આંખોથી તમે અલ્લાહને ઓળખી પણ શકશો. અને જ્યારે આપણે કલ્બની વાત કરીએ છીએ તો કલ્બ એની રીતે અલ્લાહને ઓળખી શકે છે, અને આને કહેવાય છે ઇરફાન. હવે આ જે ત્રણ મેથડ્સ છે તે બધા માટે નથી. પહેલું છે ફર્સ્ટ વન, કે જે બહુ જ કોમન છે, લોકો સમજી શકે છે પોતાના સેન્સીસથી. એટલે કેવી રીતે? કે દુનિયામાં એની અલ્લાહની બધી નિશાનીઓ જુએ છે, કાનથી સાંભળે છે, પંખીઓ બોલતા હોય છે, જાનવરોને જુએ છે, દરખતને જુએ છે, આ બધું આસમાનો જમીનને જુએ છે, આ બધા પોતાના સેન્સીસથી જુએ છે અને સમજે છે કે અલ્લાહ છે. બીજી મેથડ અને ત્રીજી મેથડ છે જે અક્કલ, ઇન્ટેલેક્ટ અને કલ્બ છે. આ મેથડ્સ બધા માટે નથી. અને આ છેલ્લી મેથડ છે તે ઇરફાન છે, તે અમુક જ લોકો આ લેવલ સુધી પહોંચી શકે છે. હવે આપણે વર્સીસ 4, 5 અને 6 ઉપર આવીએ. વર્સ નંબર 4માં અલ્લાહ કહે છે, વફી ખલ્કિકુમ વમા યબુસ્સુ મિન દાબ્બતિન આયાતુન લિકૌમિન યુકિનૂન. અને તમારી ખિલકતમાં અને જાનવરોમાં જે અહીં તહીં ફરે છે તેમાં જે લોકો અલ્લાહ ઉપર યકીન રાખે છે તેઓ માટે નિશાનીઓ છે. હવે અલ્લાહ કહે છે કે આજે જે તમે દુનિયામાં જુઓ છો કે જાનવરો ફરે છે, દુનિયાની ખિલકત જુઓ છો, એ અલ્લાહની નિશાનીઓ છે. પણ ફક્ત જે લોકો અલ્લાહ ઉપર યકીન રાખે છે એ સમજી શકે છે. અને પછી વર્સ 5માં કહે છે, વખ્તિલા ફિલ લૈલી વન નહાર વમા અનઝલલ્લાહુ મિનસ સમાઈ મિન રિસ્કિન ફઅહ્યા બિહિલ અર્ધ બાદા મૌતિહા વતસરીફિ રિયાહી આયાતુન લિકૌમિન યાકિલૂન. અને રાત અને દિવસના બદલાવામાં અને જે અલ્લાહ આસમાન તરફથી મોકલે છે રિસ્ક, કે જે તેનાથી જમીન કે જે મરી ચૂકવી હોય છે અને પવનને ફૂંકાવે છે, એટલે રિસ્ક એટલે વરસાદને મોકલે છે, આ બધી નિશાનીઓ છે તે લોકો માટે કે જેઓ અક્કલમંદ છે, જેઓ ઇન્ટેલેક્ચ્યુઅલ છે. અને પછી વર્સ 6માં કહે છે, તિલ્કા આયાતુલ્લાહી નતલુહા અલૈકા બિલ હક્કી ફબી અય્યી હદીસિન બાદલ્લાહી વ આયાતિહી યુમિનૂન. આ અલ્લાહની નિશાનીઓ છે જે અમે તમને સાચે જ બતાવી રહ્યા છે. પછી તેઓ કંઈ રસમમાં માનશે? આટલું બધું બતાવ્યા પછી અલ્લાહ તેની નિશાનીઓ બતાવે છે, છતાં તેઓ તેઓના બાપદાદાઓના રસમને લઈને બેઠા છે? અહીં અલ્લાહ મુસલમાનોને એન્કરેજ કરે છે કે તમે સાયન્સને સ્ટડી કરો. જોકે આ આયતોમાં સાયન્સનો કોઈ શબ્દ નથી આવતો, અને તમે અલ્લાહનું પાવર અને શક્તિને સમજવાની કોશિશ કરો જે આ 4 આયતોમાં અલ્લાહ સમજાવવાની કોશિશ કરે છે. ત્રીજી આયામાં અલ્લાહ આસમાન અને જમીનનો જિકર કરે છે. ચોથી આયામાં અલ્લાહ ઇન્સાન અને જાનવરોનો જિકર કરે છે કે જે અલ્લાહએ ખલ્ક કર્યું છે. પાંચમી આયામાં દિવસ અને રાત કે જે બદલાય છે દરરોજ. અને પછી વરસાદ અને પવનનો જિકર કરે છે કે જે સૂકી જમીનને ફરી પાછું જીવતી કરે છે અને રિસ્કને પેદા કરે છે. અને છઠ્ઠી આયા આ બધી આયતોની સમરી આપે છે. હવે અને આ બધી નિશાનીઓ સાયન્સ બતાવે છે કે મિલિયન્સ ઓફ યર્સથી છે અને હજી બીજા હજારો વર્ષો સુધી રહેશે. અને એક્ઝેક્ટલી એવી જ રીતે ચાલી રહી છે જેવી રીતે પહેલા દિવસે ખલ્ક કરવામાં આવી. એને કોઈ, આ બધી જે નિશાનીઓ છે અલ્લાહની, એને કોઈ ટ્યુનઅપ કરવાની જરૂર નથી. દુનિયામાં આપણે કાંઈ પણ નવું બનાવીએ તો એને દર વર્ષે ટ્યુનઅપ કરવું પડે, નહીં તો એ રસ્ટી થઈ જાય, બગડી જાય. જેવી રીતે ગાડી પણ, આપણે કાર નવી લઈએ ભલે એક વર્ષ ચાલશે પણ એને સર્વિસિંગની જરૂર પડે. પણ આ એવી ખિલકત છે કે એને કોઈ દિવસ ટ્યુન કરવાની પણ જરૂર નથી પડી અને કોઈ પાર્ટ્સને બદલવાની પણ જરૂર નથી. અલ્લાહ ફરમાવે છે કે તમે આ દુનિયા તરફ જુઓ, જે આપણું ઘર છે, જે તમારું ઘર છે, તે દરરોજ તે દુનિયા ફરી રહી છે એની એક્સિસની આજુબાજુ. તમે એની સ્પીડનો કોઈ દિવસ વિચાર કર્યા? આપણે નમાઝ જ્યારે પડીએ છીએ તો એક જરૂરિયાત છે કે તમે જ્યાં નમાઝ પડતા હો તે જગ્યા સ્ટેબલ હોવી જોઈએ. તમે કોઈ ગાદલા ઉપર નમાઝ ન પડી શકો કે તમે કોઈ રોકિંગ ચેર ઉપર પણ નમાઝ નથી પડી શકતા, કારણ કે તે સ્ટેબલ નથી. તો જો એ સ્ટેબલ ન હોય તો તમારી નમાઝ બાતિલ થઈ જાય છે. તો આ અર્થ છે, આ જમીન છે, તેની એક્સિસની આજુબાજુ ગોલ ફરે છે અને તેની સ્પીડ કેટલી છે? 1669 કિલોમીટર્સ કલાકના ફરે છે. આ તો આપણે આ ઇક્વેટરની એરિયાની વાત કરીએ છીએ. જો આપણે અમેરિકા અને ટોરોન્ટો તરફ એ એરિયામાં જઈએ તો આ જે અર્થ છે એની એક્સિસની આજુબાજુ ફરે છે, તો એની જે સ્પીડ છે 1,01,280 કિલોમીટર્સ પર અવર થાય છે. પણ આપણને આ દુનિયામાં રહીએ છીએ આપણે ખબર નથી પડતી. આપણે જમીન ઉપર ચાલીએ છીએ તોય આપણે આ સ્પીડની ખબર નથી પડતી. ઘણી વખતે આપણે આસમાન તરફ જુઓ તો તમને વાદળા હલતા દેખાશે, હાલતા હોય છે. એકચ્યુઅલી એ વાદળાઓ નથી હાલતા, આ દુનિયા હાલે છે. વાદળા તો આસમાનમાં જ છે, આપણે લાગે છે કે વાદળા ચાલે છે. આ બધું સ્ટડી કરવા જાશું તો આપણે ખબર પડશે કે આ આખું છે ને એક સિસ્ટમ છે. આસમાનમાં ચાંદ, સૂરજ, બધા જે પ્લાનેટ્સ છે એ બધા પોતપોતાની ઓર્બિટમાં ફરે છે, એટલે કે પોતપોતાની જગ્યામાં એના પોતાના વર્તુળમાં ફરે છે. અલ્લાહ વરસાદ મોકલે છે, એનાથી જમીન પાછી ભીની થઈ જાય છે, અનાજ ઉગે છે. હવે અલ્લાહની ખિલકત તરફ જુઓ, તમારી પોતાની તરફ જુઓ, જાનવરોની તરફ જુઓ. આ બધી અલાકી છે, આ બધી અમારી નિશાનીઓ છે. સૂરા અલ મુમિન વર્સ નંબર 12-14માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે અમે ઇન્સાનની શરૂઆતને એક સ્પર્મના ડ્રોપથી ચાલુ કર્યું છે. આ બે આયતોમાં અલ્લાહ ઇન્સાનની પૂરી ખિલકત સમજાવે છે. આપણે આ ઇન્સાનની ખિલકત પહેલાંના સૂરામાં કરી ચૂક્યા છે, એટલે હું ફરી એને દોહરાવવા નથી માગતી. એક વખત અમુક સાયન્ટિસ્ટ યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાંથી, કે જેઓ એમ્બ્રિયોલોજીમાં એક્સપર્ટ હતા, તેઓને સૌદી અરેબિયામાં મોકલવામાં આવે છે. અને સૌદી અરેબિયા એકચ્યુઅલી એ લોકોને ઇન્વાઇટ કરે છે અને તેઓને આ કુરાનની આયતો આપવામાં આવી કે તેઓ એને એનાલાઇઝ કરે. હવે ઓબ્વિયસલી એ લોકો નોન મુસ્લિમ્સ હતા, એટલે એ લોકો કુરાનને નહોતા સમજી શક્યા, પણ એ લોકોને કુરાનની કોમેન્ટ્રી આપવામાં આવી. આમાંથી એક સાયન્ટિસ્ટ જે આના ઉપર રિસર્ચ કરે છે અને એનો રિપોર્ટ લખે છે કે મને અજબ તો એ લાગે છે કે આ કુરાનની આયતોમાં જે ઇન્સાનની પૂરી ખિલકત અલ્લાહ સમજાવે છે, જે અમે આ સાયન્સમાં આજે છેલ્લા 60 વર્ષોમાં સાયન્સમાં શોધ કર્યા. કુરાનમાં તો આજથી લગભગ 1400 વર્ષો પહેલાં અલ્લાહએ નાઝિલ કર્યું. આના ઉપરથી આપણે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની હિકમા અને અલ્લાહનો જે પાવર છે એનો અંદાજો આવી શકે છે. આપણે આવતા ટૂંકમાં આ સૂરાને કન્ટિન્યુ કરશું. હવે હંમેશ મુજબ એક સ્ટોરી કરી અને આજના ટોકને હું પૂરું કરીશ. એક વખત એક બાઈ એની ગાડીમાં જતી હોય છે કામમાં, એના કામ કરવા માટે. તો જોઈ છે કે આગળની ગાડી બહુ જ સ્લો ચાલતી હોય છે. હવે એને ઉતાવળ હોય છે તો એ પછવાડીથી ખૂબ હોર્ન મારતી હોય છે, પણ જોઈ છે કે આ ગાડી સ્લો જ ચાલે છે. તો એ જરાક નજદીક જવાની કોશિશ કરે છે ગાડીની, કે કેમ આ આટલી સ્લો ચાલે છે. જ્યારે એ નજદીક જાય છે તો પછવાડે એ જોઈ છે કે એક લેબલ મારેલું હોય છે કે ઇટ ઇઝ ફિઝિકલી ચેલેન્જ્ડ, પ્લીઝ હેવ પેશન્સ. ફિઝિકલી ચેલેન્જ્ડ એટલે આ જે ડ્રાઈવર છે, જે ગાડી ચલાવે છે, એને ખોટ છે અમુક જાતની, એ નોર્મલ નથી, તો એની સાથે તમે થોડોક સબર રાખો. તો આ બાઈક એ છે કે જ્યારે હું આ વાંચી તો હું તરત જ સ્લો ડાઉન થઈ ગઈ, કારણ કે મને ખબર ન હતી કે આગળની ગાડીમાં જે ડ્રાઈવર છે તે ફિઝિકલી ચેલેન્જ છે. અને પછી એને શરમ પણ આવે છે, અને એ સ્લો ડાઉન થાય છે તો કામ, જ્યારે કામે પહોંચે છે તો જરાક મોડી થાય છે, પણ એ મનમાં વિચાર કરે છે કે એનો વાંધો નહીં, હું ભલે મોડી પહોંચું પણ મને જરૂર આ પેશન્સ રાખવાનું શીખવું જ. પછી એ એની પોતાની જ આ જે ઇન્સિડન્ટ લખે છે, અને પછી કહે છે કે દુનિયામાં કેટલા બધા લોકો છે કે જે બધાને કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ હોય છે, અને કોઈના કપાળમાં આ લખેલું નથી હોતું. કોઈને હોય છે કે મારું કામ આજે છૂટી ગયું છે, મારા હાથમાંથી કામ ચાલી ગયું છે. કોઈને હોય છે કે એનું કોઈ બહુ નજદીકનું સગું ચાલ્યું જાય છે. કોઈકને હોય છે કે એ ઇમોશનલી બહુ જ એબ્યુઝ કરવામાં આવ્યો છે. કોઈકનું હોય છે કે જે એની તકલીફને લખે છે કે હું આજે એક મારી વાઇફ કે એની કોઈ દીકરીને કેન્સર ડાયગ્નોસ થયું છે. એવી રીતે બધાના દિલમાં કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ હોય છે. તો કહે છે કે આપણે જ્યારે લોકોને મળીએ ને તો જરૂર એ લોકોના દિલમાં કાંઈ ને કાંઈ તો પ્રોબ્લેમ હોય છે. તો આપણે ભલે આપણે વાંચી નથી શકતા એ લોકોના કપાળ ઉપર, પણ આપણે એટલું પેશન્સ રાખીએ અને એ લોકો બધા સાથે આપણે દયાથી વર્તીએ, અને એ લોકોને પૂછી પૂછીને એ લોકોની વાતોને કઢાવી કઢાવી અને એ લોકોને આપણે વધારે હેરસ ન કરીએ. અને આ એક લખીને ગઈ કે આ મારી એક હમ્બલ રિક્વેસ્ટ છે કે આપણે હંમેશા ઇન્સાનોને સમજવાની કોશિશ કરીએ, નહીં કે એને પૂછીને, પણ એ લોકો સાથે પેશન્સ રાખીએ, કારણ કે બધાને કાંઈ ને કાંઈ દુનિયામાં પ્રોબ્લેમ હોય છે. બસ આખીરમાં દુઆ છે કે પાક પરવરદિગાર આપણા તથા આપણા માવિત્રોના ગુનાહોને માફ કરે, આપણા જમાનાના ઇમામને ઝુહુર ફરમાવે અને તેના ખિદમત ગુઝારમાં આપણને દાખલ કરે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નક અંત સમીઉન અલીમ. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.